ದಿನ વિધવિધ પાસા હતા, એટલે એને એક પાસા ભૂજવા જોઈએ તો ઘણા ભૂલા પડે. ને મને એક મુશ્કેલી હોય છે, અંતર્વ્યથા રજૂ કરું. આપની આગળ જયારે કઈ બોલવાનું થાય છે, એના અનેક પાસા મારી નજરે આવતા, તો મને એમ થાય કે હું તમારે આગળ કયું પાસું રજૂ કરું એની થોડુંક મૂંઝવણ પણ થાય. એટલે મારું પૂછવાનું હેતુ એવું હોય છે કે કોઈને કોઈ એક વસ્તુ એમના માટે એમ જાણવી હોય અને જો પૂછે તો મને થાય. હું પૂછવા જેની ઈચ્છા ન હોય કદાચ આપણે પૂછવાની, પછી હું કંઈ ગમે ત્યાં સ્પર્શ કરું છું અને એ બોલાવે એટલું બોલું છું. હું બોલવામાં પરાધીન છું. તમને કદાચ નવાઈ લાગશે. આ વાત મેં થોડા દિવસ પહેલા પણ કહી હતી ને આજે ફરીથી પણ કહું છું. લાલજી મહારાજને કદાચ ઓળખતા હશે કે હા ખરે મારે સર રહેતા એક વખતે નહીં ચાલે. શનિવારે જ આવેલા, આજે શનિવાર સાંજના આવ્યા, કુટીરૈયા દર્શન કરી ઘરે આવ્યા, ફલાહાર કરે. શનિવાર કરે તો સાંજે ફલાહાર કરે. રાત્રે એ આંખે ઓછું દેખાય, નીચે મુકામ આપેલો રૂમમાં. તો મને કે મારે આપની સાથે સત્સંગ કરવો છે, આપ નીચે આવો. ઉપર એમનાથી જવાય નહીં, એટલે હું પણ નીચે જાઉં. લખી એમાંની વાતો કરી, ખબર પૂછી. પછી મને કે બાપજીનો એકાદ બે અનુભવ તમે અને મારી પરિસ્થિતિ એટલે મારા અંતરની વાત, અંતરના દર્શન તમને કહું છું. મને શું છે કે મારી પાસે એટલા બધા પ્રસંગો છે, તો એમને કહ્યું એટલે સંત કહે એટલે મને એમ ચાલો આપણે કહીને એકાદ પ્રસંગ કહું એમ. અંદરથી ઈચ્છા થઈ કે એક પ્રસંગ કહું, એકાદ બે કહું એમ. એમ કરીને આમ આમ લાઈન કરવા જાઉં ને તો તમને નહીં લાગે 15 મિનિટ સુધી એક પણ પ્રસંગ નજર સમક્ષ નહીં. આમ આવે કે નહીં, આમ આવે કે નહીં. મેં કીધું મને નથી સૂચતું કે થોડીક વાર રહીને વિચાર કરો, એક પાછી 2-5 મિનિટ બીજી આપી હારી ગયું. મારે કબૂલાત કરી પડી કે મને આજે કંઈ સૂચતું કે તારે હું બોલું. હું તો બોલો તમે 1.5 કલાક સુધી બોલ્યા. 2-3 ભાઈઓ આવેલા એમને મળવા માટે, એટલે મારું મારી યાદ અસર છે. મૌન નથી લીધું આજે, એટલા માટે વાત કરી. ચાલો 2 મિનિટ મૌન પાડો. ભૂલી ગયા ને બધા જ ભૂલી ગયા. ચાલો બધું જુઓ. 2 મિનિટ તમે ગઝલ જુઓ બરાબર. એ ગુરુદેવ દત્ત બોલશે એટલે શરૂ કરવાનું. એ ગુરુદેવ દત્ત બોલે એટલે બંધ કરવાનું. બધા આંખો બંધ કરવાની અને જે ઠીક લાગે તે કરવાનું.
એક પ્રશ્ન, મારો ઉત્તર તો મારી પાસે. આ લોકો માટે હું આ પ્રશ્ન પૂછું છું. એમના મનમાં કોઈને શંકા હોય એટલે એમને, એટલે બીજા કોઈ, એટલે હું દાખલા તરીકે બાપજી નારે સોળા બેઠા છે સ્થૂળ શરીર, અને કોઈ માણસ પહેલી વાર એમના દર્શન કરવા માટે આવે છે. હવે આપણે જાણીએ છીએ બાપજી ઘણી વાર ગુસ્સે થતા, તો એવી અવસ્થામાં કોઈ નવો બાપજી ગુસ્સે થયા હોય તો પેલો નવા ઉદાર માણસ એમ જાણે કે બધા લોકો તો આવું કહે છે બ્રહ્મજ્ઞ છે આમ છે, ને આવો માણસ ગુસ્સે થતો તો સંત છે ને, આવી શંકા જો કોઈને થાય તો એનું સમાધાન શું?
એવો શ્રી એવું કરતા કે એમને ખબર પડી જાય કે આમાં આપને આવું લાગ્યું છે મારાથી, તો વાત વાતમાં બીજાની વાતમાં પોતે એવું બોલી જાય કે પેલાની વાત તો સમાધાન કરે, આ રીતે સમાધાન કરતા હોય એને એવું એવું કોઈ દિવસ નહીં જોવા દે. હું તમને મને લઈ જનાર મારે સ્વર જગદાત્મકના ભાઈ ભોગી ગયું છું કે હું મામા કહું એમ ને મારું ગામ તો તમારું મોટા ગામમાં જગન્નાથના નાના ભાઈ નાના અરે જવું છે તાર જવું હોય તો પૈસા ગામ ના ઉપર આવી છે જુઓ જુઓ આગળ આવે એવું છે ઘણું આગળ આવે તો એ ભોગવીમાં વડોદરામાં ટ્રેનિંગ લેતા હતા શિક્ષકનું અને બાપજીની જયંતિ છાણીમાં ઉજવાય રંગ જયંતિ એટલે એમને આ લોકોએ વોલેન્ટિયર તરીકે ત્યાં મોકલ્યું. હવે એમનો નંબર બાપજીનાથી આટલો દૂર જ્યાં લોકો પગે લાગે પાદુકા આવે દૂર મૂકી હોય પાદુકા નજીક ના આવે લોકો આર ચડાવે અને ત્યાંથી પ્રસાદ મૂકીને ચાલે છે તો એ જગ્યાએ એમનો નંબર. હવે ઉભા ઉભા જોયા કર કુતુહલ વૃત્તિ યુવાન માણસ હોય તો સ્વાભાવિક હોય એવું તો અને પહેલા દર્શન કરેલા એટલે સંત પ્રત્યે એને જેટલું જોઈએ એટલી સમજ બી ના હોય તો કોઈ કોઈ આવા આવા શ્રીમંત માણસ આવે ને તો બાપજી નજીક બેસા રહે અને પ્રસાદ આલે. બીજા બધા તો આમ લાઈન લાગી હોય તો દર્શન કરી કરીને જતા રહે. હવે લાઈન લાગી હોય એટલે કેટલી કદાચ બહુ દૂર સુધી એ ભોગી મામાના મનમાં એવો વિચાર આવ્યો હલો અહીંયા અવધૂતજી પૈસા તો નથી લેતા એ બરાબર છે પણ શ્રીમંતોનું માન તો છે જ અહીંયા પણ એટલે પૈસા નહીં બોલવાના છે બધે જ્યાં જઈએ ત્યાં એમના મનમાં એક શંકા ઉભી થઈ એટલે આખો દિવસ ચાલુ હતો બધું. હવે બાપજીને શું હોય કે પોતાનો પરિચિત માણસ આવે તો નજીક આવે તો આમ નજર જ્યાં જાય તો ઓળખી જાય એટલે પેલાના મનમાં શંકા થવાનું કારણ તો ખરું કારણ કે નવો માણસ છે એને ખબર નથી એમ કહીએ પૈસાની બોલવાલા છે બધું જ આવું છે એમ સામાન્ય જનતાને એવો ખ્યાલ છે અથવા તો એવું વિચારે પણ છે કે સંતોમાં શું કરાવો ભેદભાવ હોવો જોઈએ તો ખરેખર સંતોને કશું જ ભેદભાવ નથી. આ ભાઈ તો રાત્રે જઈને સુઈ ગયા બધો મનમાં વિચાર ઘોળાય તો સ્વપ્ન આવ્યું એટલે બાપજી સ્વપ્નમાં આવ્યા. જુઓ તમે આ કેવો એનું પાસું કેટલું જોરદાર છે આ એ સર્વવ્યાપક છે એનું આ પુરાવો. એક વોલેન્ટિયર ઉભો ઉભો સંકલ્પ કરે અને એને ખબર પડી જાય એના સંકલ્પની ખબર પડી જાય તો રાત્રે સ્વપ્નમાં ગયા બાપજી ગયા અને કે તમે એવું લાગતું હતું ને હું શ્રીમંતોનો જ છું પાગલ હું તો ગરીબોનો પણ એટલો જ છું ને શ્રીમંતોનો પણ એટલો જ છું ત્યારે આવી ભૂલ ના કરતી અને ખોલી ગઈ. બસ એ દિવસથી એમને સ્વીકાર કરવી દઉં તમારે કે બાપજી તો એક આવું હરતું ફરતું ચૈતન્ય હતું. મારી દ્રષ્ટિએ તો એવું કહું કે વિશ્વસત્તા જેને કહેવાય જેના વડે જગત ઉત્પન્ન થાય નાશ થાય એનું અંદર સ્થિર થાય એનું મૂર્ત સ્વરૂપ કોઈને જોવું હોય જગત કરતાનું મૂર્ત સ્વરૂપ આમ તો દેખાતું નથી પરંતુ આંખેથી દેખાયું નથી એ તમારા મન વિચારોથી પણ નહીં દેખાય બુદ્ધિથી પણ નહીં દેખાય કારણ કે બુદ્ધેસ્તુ પરતસ્તુ સહ બુદ્ધિથી પર તમે બુદ્ધિને મૂકી દીધી એટલે તરત જ એનું દર્શન તો બાપજી એટલે મારી દ્રષ્ટિએ મેં જે મારા અંદર મને સમજ પડી છે તો વિશ્વકર્તાનું વિશ્વસત્તાનું મૂર્ત સ્વરૂપ બે હાથ વાળું મનુષ્ય આકૃતિમાં જોવું હોય તો રંગ અવધૂતજીને જો. મને કોઈ કહે કે તમે ભગવાનના દર્શન કર્યા છે તો હું પહેલો નંબર આ સાંભળી ઊંચી કરું ભગવાનના સર્વગુણોથી આવિર્ભૂત હતા એવું હું ખાતરીપૂર્વક કહી શકું. તમે ક્યારે પોતાની જાતને ક્ષતિ કરવા પ્રયત્ન નથી કર્યો દેખાડવા પ્રયત્ન નથી કર્યો પણ એનું જીવન જ એવું હતું કે એના ઈચ્છા વગર પણ એના કેટલાક પાસા તમારી નજર સમક્ષ આવી છે કે પ્રસંગ જેવો બને કે તમારે કબૂલ કરવું પડે કે આ સર્વવ્યાપી છે, સર્વશક્તિમાન છે, દૂર દર્શન કરનારો છે, દૂર સ્પર્શન કરનારો છે, એમ એના ઘણા પાસા વિધવિધ તમે એની નજીક રહો ત્યારે તમને નજીક રહેવાનું અને એકદમ સૂક્ષ્મ દ્રષ્ટિથી દર્શન કરે તો તમને ઘણું દેખાશે અથવા ઘણા જોઈ શકે. તો બાપજી એક દિવસે વાત પણ તમને કહું, કદાચ તિથિવારની પણ અષાઢ મહિનાની 14મી સાંજે વધ 14 પછી અમાસ આવે અને બીજા દિવસે શ્રાવણ સુધી કમ થાય. તો 14 હું 2-4 દિવસ મારે બાર ત્યાં રહ્યા માજીની સેવામાં, એટલે હું મળવા ગયો. મેં કહ્યું બાપજી હું કાલે જવાનો. મેં કહે શું ઉતાવળ છે એ જવાનું? મેં કહું કામ છે ખરું, ઘરે કામ છે બાપજી. પેલો શ્રાવણ મહિનો બેસે ને એટલે મારે કંઈ કામ હોય ને શ્રાવણ મહિનો ઘરે, તો એવું હેતુ મારો જવાનો, બીજો કંઈ હેતુ નહીં. કે એ શું ઉતાવળ છે? એક દિવસ પછી જવાશે, ખાલી દિવસે રોકાઈ જાય. મેં કહું જવું પડે એવું છે, બાળક બુદ્ધિ ને આમ તો હું તો બાપજી કહે એટલે માની જ લેવું જોઈએ ને, પણ તરી નાનું બચ્ચું જેમ દલીલ કરે છે દલીલ કરવાની આદત ખરી છે, ખોટી આદત, સ્વીકૃતિ ના થઈ કરેલું જલ્દી. કદાચ મારો સ્વભાવ પણ એવો છે એ બહુ જલ્દી સ્વીકૃતિ ના કરું. તમને કદાચ નવી લાગશે, મેં બાપજીની આજ્ઞાઓ 3-4 વખત નથી પાડી, એટલે આમ ઉપરા ઉપરી કહ્યું કે નહીં આવું કરવાનું આવું કરવાનું, તો ના એવું નહીં કરવાનું એવું નહીં કરવાનું નહીં કરવાનું. એટલે બધા પ્રસંગો નહીં કહું, એકાદ બે પ્રસંગ તમને કહી. તો મેં ના કહ્યું હોય ને તો એ પ્રસન્ન થાય, તો આજ્ઞાનું ના પાલન કરીને પ્રસન્ન થાય એવો મૂર્ખ જોવો હોય તો મને જોઈ લો. બાપજી એમ કગડે તો એવું ના પાડું અને છતાં એક પ્રસન્ન થાય એવું શક્ય ખરું? નથી શક્ય. તો હું તમને શક્ય કરી બતાવું કેવી રીતે થાય. તો તે દિવસે તો ખુશ ખુશ રજા આપી દીધી, સારું તારે જે કરવું એ કર. તો જઈને રાતે સુઈ ગયો 10 વાગે 11 વાગે. બરાબર 3 વાગ્યા ને એટલે વરસાદની શરૂઆત થાય. અષાઢ મહિનો એ વરસાદ કેટલો કલ્પના કરો, રૂમની બહાર જ ના જાય, સંડાસ બહાર જવું પડે, નાવા બહાર જવું પડે, નહીં જાઓ ત્યારે ને બરાબર ગાડીનો ટાઈમ વીતી ગયો ત્યાં સુધી વરસાદ આવ્યો. બાદ બાકી ભાઈ શું કરે, શું કરવાનો કરી રહ્યા. તો બાપજી તો બહાર બેઠેલા ગુફાની બહાર, તો બીતો બીતો એટલે શરમાતો શરમાતો દર્શન કરવા ગયો. એમ લઈ જઈ આવ્યા મને કઈ. મેં કહ્યું બાપજી હારી ના કરી, તો હારી તો ખરું જ પડે ને. હવે વાત બાપજી કહેજો આજે બાને રસોઈ નહીં ખાવાનું તારે. મરી કાકા આજે એમ કહે ને આપણે રસોઈ જમવા લઈ જજો અને બરાબર જમાઈ ને મોકલજો. એમની ભાષા એટલે એમની વાણી એવી સૂત્રાત્મક, સૂત્ર એટલે એક સામાન્ય જ બોલે કે તમે આજે જવાના એટલે તમારે સમજી જવાનું કે કઈ તકલીફ આવવાની છે, મજે રોકી પ્રશ્નાર્થ કરે ત્યારે આપણે સમજી. એક વખતે જો કોઈ કહેવું કે નહીં તમને આત્મસ લાગે છે એવું લાગે, કદાચ જરૂરી છે એવું લાગે. 67મા મુકામ બાપજીનો રીચમો છેલ્લો એટલે આફ્રિકા જવાનો. કદાચ કોઈ આવ્યું અહીંથી દર્શન કરવા તો મને ખ્યાલ નથી, પણ તમે સચમાં કેટલા માણસોની લાઈન લાગતી ખ્યાલ નથી, બહુ માણસ આવે, કદાચ ઘણા માણસોની ઓર્ડર જેવો છે. 22 દિવસ સુધી બાપજી રહે નૈમિષારણથી માજીના બ્રહ્મલિંગ થયા પછી બાપજી જે બહાર નીકળ્યા 4 મહિના પછી એ નીકળ્યા. જેઠ મહિનામાં નીકળ્યા, જેઠ અષાઢ શ્રાવણ ને ભાદરવાવદમાં નોમના દિવસે બાપજી આવ્યા. એટલે બધા તો એક તો બાપજી આફ્રિકા જવાના નક્કી થયેલું, આફ્રિકા જવાનું છે એટલે લોકોને એમ કે હવે બાપજી ક્યારે મળશે, અને ત્યાંથી સીધા જ જવાના, નારેસર જવાના નહોતા, એટલે બહુ જ લોકોની અવર જવર થઈ. એમાં બાજવા વાળા હિંમતલાલ શેઠ ઠક્કર, બહુ ગર્ભ શ્રીમંત અને અતિ શ્રીમંત અને દાનવીર કહેવાય, એ વખતે બધા ગાડી લઈને દર્શન કરવા. તો બહાર બેસીને બધી બાપજીની વાતો કરી, પછી અંદર બેઠા થોડીક વાર, એ ઉઠીને બહાર આવ્યા એટલે કોઈ દિવસ નહીં. અને બાપજી મને કે મારે તારું કામ છે. શું કામ બાપજી? કે તું આગળ દરવાજો બંધ કરી મારી જોડે એટલે મેઇન ગેટ બંધ કરતો એટલે કોઈ આવે નહીં અંદર. એટલે હું ને બાપજી બે એકલા. મને કે જો એક વાત પૂછું, ક્યારે આ પ્રશ્ન જ નથી. એને સર્વશક્તિમાન મારા, હું જેને સર્વ માન સર્વસ્વ માનતો એને એવો પ્રશ્ન ના ઉભો થવો છે ને, એટલે ફક્ત લઈને કહી દેવું છે. પણ એમને કહેવાનો સંકોચ હોય છે, કઈ વાત કરો, એક વાત પૂછું, મારું કયું કરીશ તું? કે બાપજી કરીશ, કેમ ના કરું તમારું કયું? તો કે જો મતલબ છે થાય. એમણે મને અત્યારે મળે ને મને કહ્યું કે અહીંયા બાપજી આટલા બધા માણસોની અવર જવર છે, તો મારે એમાં કંઈક સેવા કરવી છે, ઈચ્છા છે મારી. એટલે પૈસા પણ બોલી દીધેલા એમને, તો રકમ એ જમાનામાં 1000 રૂપિયા કરેલા એમને. એ 67 સાલની વાત છે. તો એમને 1000 રૂપિયા છે, તો હું કહું છું તું આ બધું જે આવે એનું ખાવાનું ખર્ચ થતું હોય એમાં તું રાખે. તો એક બે 10 સેકન્ડ હું બોલ્યો જ નહીં. તમારે શું બોલવું એવો એક વિચાર આવી ગયો. મેં કહ્યું બાપજી પણ એવું આપ વિચારવાની જરૂર છે? પણ બાકી બધું માણસ આવે છે, જાય છે, હું જોઉં છું કેટલા માણસ હું મોકલું છું જમવામાં, કે જાઓ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. મેં કહ્યું બાપજી એક કામ મારો, મારી વાત સાંભળો. બરાબર 4 મહિના સુધી તો મેં એની વ્યવસ્થા કરીશ. આપ 4 મહિના રોકાવ, ત્યાં સુધી તો આપણે કશું વિચારવાનું નથી, પછી પણ વિચારવાનું નથી. પછી મને કહેશે પણ હું કહું છું ને, હું કહું છું ને બાપજી આપ કહો ખરા, આપની બધી આજ્ઞાનું પાલન, પણ આમાં નહીં. હવે આવી વાતચીત આમ. અને પછી તો એમને કેવું એવું મોહ કર્યું મારા ઉપર, પણ હું કહું છું ને, પણ એમ કરી નથી આપણે કંટાળી જાય માણસને. હું ના બાપજી, એ સિવાય તમે જે કહો તો હું પાલન, આમાં વાતમાં નહીં. આમાં 3 વખત આવો ક્રોસ થયો. આપણો માણસ છે બાપજી, આપણા માણસનો અર્થ શું? મારે જરૂર ના હોય તો એ લેવાનું. મેં વ્યવસ્થા ના કરી હોય તો હું લઉં એ બરાબર. વ્યવસ્થા કરી દીધી 4 મહિના સુધી આપ રહો આનંદથી, કશું જ નહીં. તમે મેં ના લીધા પછી આજે ની ગયું, મેં કાલે નથી લીધા. હવે આ તો બહુ ઉચ્ચ કક્ષાની વ્યક્તિ હતી, તો એમણે મારા મનને માપી લીધું. હલો, મેં વ્યવસ્થા કરી હતી તો મારે પૈસા લેવાનું શું જરૂર? એક સામાન્ય વિચાર કરીએ તો આપણે તો એટલું સીધું ભરી દીધું હતું કે બાપજી રહેવાના જ છે, કારણ કે મને એવું કહેલું કે હું આવીશ તો હવે હું ત્યાં રહીશ અને લગભગ દત્ત જયંતિ સુધી રોકાઈશ. એટલે ભાદરવા મહિનાથી દત્ત જયંતિ સુધી રોકાવાના હતા અને કાશીબેન વચ્ચે આવી ગયા. આફ્રિકા બાપજી નહોતું જવું, કદાચ તમે નહીં માનો. ભીખુભાઈ મને રોજ કે મને એક રતિભાર ઉત્સાહ નથી, એક રતિભાર મને ઉત્સાહ નથી આફ્રિકા જવાનો. પણ આ મૂંઝમતીને કોણ સમજાવે? કાશીદાનુ નામ મૂંઝમતી પડેલું કે આ મૂંઝમતીને કોણ સમજાવે? પછી કે એમ કહો તું બહુ જ હોશિયાર છે ને, તારી આમ કલાકાર છે. મેં વાત કરી હતી ને તમને કે ઓમકાર જોયો ને, તો મને કે બહુ સરસ કલાકાર છે તું. પણ એક કામ કર, તને હું સાચો કલાકાર ત્યારે માનું કે મારી બદલીમાં કોઈ બાવા ને તો મોકલી આપ આફ્રિકા. પછી યુક્તિ બતાવી કે આવી રીતે મોકલવાનો એને, મારા જેવો એક બાવો સુધી કર, મારા જેવું મળ્યું હોય, મારા જેવી જાદી હોય, અને બરાબર મુંબઈના પ્લેન સુધી એને લાવી દેવાનું. અને ઉપડવાની તૈયારી હોય ને પ્લેન એ વખત, અને હું પણ ખુરશીમાં જ આવવાનો, મને ઉચકીને જ લાવવાના, મારે કે પેલું છે. તો બરાબર પ્લેન પાસે આવે ને, એટલે કાશીબેન ને બધા જે હોય ને જનારા હાથે, તો 2 ગુલાબો જાળ દેવાની, 2 બોલેલા 2 ગુલાબો જાળ દેવાની એકદમ. એટલે એ બધાની આંખો પૂરી જાય, બધા આમ આમ કરવા રહે ને, મને ચડાય પેલા ને લઈ દેવાના, મને બાજુ લઈને તારો વિદાય થઈ જવાનું. પેલા ને મારે બદલીને ચડાવી દેવાનો, અને કાશીબેન તો પેલા આમ આમ કરતી કરતી ઉપર ચડશે ને, એટલે પ્લેન ઉપડી જશે કે હા આ તો મારતી હતી, પછી શું કરવાનું? બહુ પ્લેન ઉભું રહેવાનું હતું.
બાપજી ને આજ્ઞા
મને એમ કહેતા હતા કાશી ગઈને માજીની ખૂબ સેવા કરી, એટલે હું એના વચન થી બંધાયેલો છું ત્યાં જવા માટે, એટલે જઉં છું. બાકી મને રતિ ભાર ઉત્સાહ નથી, કારણ મેં વચન આપ્યું તો મારે જવું જોઈએ. અને પછી ગયા પણ ખરા. એક બીજો પ્રસંગ આવો બનેલો, તો સંતની પાસે રહ્યા પછી મન લોભામણીમાં ના પડે ને, તો મારું અંતર શું ઝંખે છે એ સમજી જાય છે કે તમે ભૌતિક તમને લાલસા છે મારી પાસેથી, કે સુપ્રીમ કઈ જોઈએ છે, સુપર ઉમરલા વાળા જયંતિલાલ પંડ્યા, પેલા નહીં આપણા જેપી પંડ્યા નહીં, એ સિવાય જયંતિ બે હતા, સહેજ પાકા રંગના હતા, સાંગ રંગના, અને ભજન સરસ હતા. દર ગુરુવારે ના સર, દર ગુરુવારે, અને બે કલાક ધૂન સવારે બોલાવી પ્રાર્થના મંદિરમાં, અને પછી જાય. આ એનો નિયમ, એ માણસને એવો નિયમ કે દર નવરાત્રિમાં બાપજી જે જગ્યાએ હોય એ જગ્યાએ જવાનું, એટલે આઠમના દિવસે જાય, નવરાત્રિની આઠમના. અને નવ ખોરાક, નવ દિવસ ખરા ને, એટલે નવ ખોરાક બેબીઓના એટલે દીકરીઓના બનાવી અને આપી દેવાના, એટલે બાપજીના હાથે અપાવે. આ એનો નિયમ. હવે એ વખતે 67મી સાલમાં નવરાત્રમાં બાપજી લઈ છું, ભદ્રવા વધ નોમે આવેલા, આસો વધ બીજ ને શુક્રવારે ત્યાંથી પધારી ગયેલા આફ્રિકા જવા માટે. તો નવ ખોરાક લાય, હવે અમારા એ જમાનાની વાતો કરું, કેટલા વર્ષ થયા, 31 વર્ષની વાત છે. તો જરી નાઈલો નામનું એક કાપડ નીકળેલું નવું નવું, જરી ચળક ચળક થાય ઉપર, એમાં બધા ફરક લાગે, ચડ ઉતરના નાના બચ્ચાથી નાઈ છે. પછી બાપજીને આગળ મૂક્યા, બાપજીને આગળ વાત કરી, બાપજી મારા ગયા જવાના છે, કઈ સારું સાંજે વિચારશું. મને એવું લાગે, મને કે આ ફ્રોક છે તો આપણે જે દીકરીઓ છે ને રંજીન રંજીન બે પ્રકારમાં, તો કાલે એને થાય બીજા સાથે નચી દેવાનું, સાહેબ બધાને વચ્ચે આપી દેવાના. બાપજી મંદિર રંજીન આપવાની શું જરૂર, કે આપણી દીકરી છે ને એને પહેલાં લેવાના, કેમ આપણે આપવા જાય છે. પણ મેં કીધું આપણે એવું કર્યું હતું, એમને ના આપીએ, કાંઈ એમને આપીએ તો મારી દ્રષ્ટિએ મને બરાબર નથી. પણ હું કહું છું ને કે તું તાર કાઢી લે, હું ના એવું નથી કરવું. અમારે અહીંયા ક્રોસ થઈ ગયો, જેમ પેલા થઈ શકો ક્રોસ થયો ને અહીંયા ક્રોસ, એ કે તું કાઢી લે ને હું કહું ના. કોઈ આવો હોય મૂર્ખ, આમ તો અવગી ના કહેવાય, પણ કદાચ હું સાચો હતો. આજે સમજાય છે ને એ વખતે સમજાય હતું, મેં ના પાડ્યું. મેં બાબજી એવું નથી કર્યું, મેં એવું ઈચ્છા કરી છે, જો આને આપવું જ હોય તો. અમારા ગામમાં 9 કોમ રહે છે, જાતિ બરાબર 9 જ હતી, બ્રાહ્મણ જૈન વાણિયા સુથાર પટેલ પ્રજાપતિ ઠાકોર કોમ મુસલમાન, એમ એક એક કોમ જો ગણવા જઈએ બધી, તો કડિયા લોકો 9 થાય બરાબર. મેં કીધું મેં હું એવું વિચારું બાપજી કે 9 કોમની અંદર જે આર્થિક રીતે જે ગરીબ હોય, અથવા તો જેને જરૂર છે એવી વ્યક્તિઓ, એવી છોકરીઓને આપ્યા. તારે કરવું હોય તે કર, હવે આમાં તારે કરવું હોય તે કર, ગુસ્સે જ નહીં પણ એમ એમ તારે કરવું એ કર. હવે મેં તો તને કહી દીધું, 2,000 તારે લઈ લેવા. મેં 9 દીકરીઓ એવી પસંદ કરી, એમાં બધી ખૂન લીધી અને સાંજે બધાને આપી દીધી. તો હું માનું છું કદાચ બાપજી એનાથી પ્રસન્ન થયો, અને મને નહીં કહ્યું પણ રતિ કાકાને કહ્યું કે આ છોકરાએ કેટલું સરગું છૂટી ગયું. એનો હેતુ તો એવો થયો કે હું ના લઉં એમાં ખુશી. આવા વ્યવહારી હતા બાપજી, તમારું મન ક્યારે પણ એ પરખી નાખે, તમને કલ્પના ના આવે ને પરખી નાખે. સંકલ્પ થાય બોલવાની છૂટ્યું હોય ને જે આવે તો બોલું, વાંધો નહીં. તમે લોકોએ મારું અવધૂત નામ પાડ્યું છે ને, તો અમે આપણે એવી કહેવત છે કે અવધૂત કક્ષા છે. અમે કાલ તો અવધૂત કક્ષાની વાતો કરતા હતા કે આ શરીરમાં વર્તાથી કાલે જ અવધૂતના આપણે લક્ષણોનું વર્ણન પણ કરીશું તો એમાંનું એક લક્ષણ આરામ નથી, એક પહેલી વાત તો સાંભળો. પણ છતાં લોકોએ અવધૂત નામ પાડી દીધું મારું, તો મારે સ્વીકાર કરવું કે કેમ? મેં નથી કહ્યું કે મને કોઈ અવધૂત કહેજો, પણ ખાલી વાતો વાતોમાં કોઈ લગાવી દીધું કે પ્રેમ શંકર છે, પ્રેમ અવધૂત. હવે આ તો ચાલુ, એક જણને બોલ્યા એટલે લોકોને તો જોઈએ છે. આવું લોકો નામથી મસ્ત થાય, નામથી ખુશી થાય. તો પ્રેમ અવધૂત નામ પાડી દીધું. તો અવધૂત પછી મને વિચાર આવ્યો કે બિચારા બોલ બોલ કરે છે, તો હવે સ્વીકાર તો કરવાનું નથી, પણ છતાં માનો કે સ્વીકાર કર્યું તમે, તો કેવી રીતે કરવાનું? કે આપણા બાપા કોલસાનો વેપાર કરતા હોય તો ભાઈ કેવા કે ફલાણા ભાઈ કોલસા વાળા, યાદ છે? અમારે એક પારસી હતો, તે દારૂ વેચતો, એ જે મનમાં છૂટી હતી અમારા વર્ષો પહેલા, પછી દારૂ બંધી દેવાઈ આપણે, એનું નામ દારૂવાલા. તે એના જેટલા છોકરા થાય એટલા બધા નામ દારૂવાલા થાય. અમારા ગામનો એક જૈન વાણીઓ કોલસાનો વેપાર કરે, ચિમનલાલ વાળીલાલ, એ કોલસાવાલા. તેના છોકરાને અત્યારે બધા કોલસાવાલા છે. કોઈ કાજુ નો વેપાર કરતો ને, તો એક છે અમારે કીર્તિ કાજુ, એ છોકરા નામ કીર્તિ કાજુ, કાજુ નો વેપાર ગોવામાં કરે છે, અમારા ગામનો જ છે. એ નામ કાજુ પડી ગયો, એના છોકરાને બધા કાજુ જ કહે. એટલે કોઈ સંઘ કાઢે તો એનું નામ સંઘવી થાય, સંઘવી અટક લાગુ પડે, વાણિયા હોય પણ સંઘવી, એ ચાર જતું રીતે થાય. સાચી વાત છે ને? આવું તો અમારા ગામની અંદર એક જૈન વાણીઓ, એના દાદા એ સંઘ કાઢ્યો છે. એટલે સંઘ કાઢવો જૈનોમાં બહુ પૈસા ખર્ચ થાય ત્યારે સંઘ કાઢ. કોઈ કોઈ 100 માણસ લઈ જાય, કોઈ 500 લઈ જાય, કોઈ 1000 પણ લઈ જાય. અને 1000 ના સંઘ અમારા ગામમાં આવેલા હમણાં મેં જોયા, સાથે આથી પણ હોય, જૈન સાધુઓ હોય, એટલા બધાની 1000 માણસની વ્યવસ્થા કરવાની. અને છેક પાલિતાણા એટલે છેક મારવાથી પાલિતાણા સુધી નથી, એટલે 6-6 મહિના લાગે આ લોકો. તો 6 મહિના સુધી આવનારા બી ખરા, અને 6 મહિના સુધી પેલો વ્યવસ્થા કરનાર, એ માણસ તો આથી ઉપર જ બેઠો હોય જેને કાઢ્યો હોય. અને એના બધા જ કુટુંબના પરિવાર હોય તો એની સોનાને દાગીના પર આમ લચી જાય, એટલા એ લોકો મારવાજી લોકો સોનું બહુ રાખે. તો એ સંઘ કાઢે અને સંઘવી છે. અને અમારા ગામમાં એક ભાઈ, એના દાદાના દાદાએ સંઘ કાઢ્યો છે, એની અટક પડી ગઈ સંઘવી, અને કાળ બળ છે એ થઈ ગયું ગરીબ, એટલે આર્થિક સ્થિતિ બહુ નરમ થઈ ગઈ. હજુ પણ હજુ એના ઘર હમણાં જ વેચાઈ ગયા. અમે સ્કૂલ જઈએ, ગુજરાતી સ્કૂલ ભણો, ગાદી તરફ ઊંચા ઘર, એ લોકોને ત્યાં સંઘવી મલિચંદ સંઘવીનું ઘર છે. હવે આ મલિચંદ ભાઈની તમને વાત કરું, મારે પાન બિલીન દુકાન, તે ત્યાંથી નીકળે એટલે મને રોજ મળવા આવે. કેમ બાપુ, મજામાં? હા, તું આવો આવો છે. હવે કશું ધંધો ના કરે, એ ધંધો શું કરતો તે તમને કહું. એ શું કરે, લંકોટ એકદમ ઇસ્ત્રી ચાઈ, એટલે આ બે વખતે તમારે સાયકલિંગ નહોતું ને, એટલે ઇસ્ત્રી ચાઈ કહેવાય. આટલે સુધી સફેદ કોટ, સરસ ટોપી, પગમાં સરસ બૂટ, એક જો રાખેલા, સરસ ધોતી, આમ કિમખાબ ની કિનાર ની હોય ને એવી જાતની, અને નીકળે અને ખભે ખેસ નાખે, હાથમાં સોટી પકડે અને નીકળે. એ બધા એની મસ્કરી કરે, આવો મલિચંદ સાહેબ, આવો. હા મલિચંદ સાહેબ, સંઘવી છું કે ધંધો શું કરતો તે તમને કહું. સવારે અમદાવાદ જાય, દિલ્હી એક કઈ દિવસ ચૂકવાનો નહીં, અમદાવાદ થી રાત્રે આગ્રા લોકલ ઉપર, એટલે 10 ને 10 મિનિટે આગ્રા લોકલ ઉપર જગુદ સ્ટેશન આવે 12:30 વાગે. એટલે જે ડબ્બામાં બેઠો હોય ને, એ ડબ્બામાંથી જે માણસ ઊંઘી ગયો, 2-4 જણ, અને બધા ઊંઘતા હોય ને, એટલે ડબ્બો કયો પકડવાનો? મોટો નહીં પકડવાનો, 6-4 માણસ આ બાજુ, 4 માણસ આ બાજુ, એ કેબિન જેવા એક એક ડબ્બાની જોડે આવતું. એ ડબ્બા બેસવાનું, એટલે 4-5-6 જણ હોય એમાં તો ઊંઘી જાય લગભગ, તો 12:30-1 વાગવા આવે છે. તો એટલે એ શું કરે, એનો સામાન હોય ને એમાંથી એક પોટલો લઈને નીચે ઉતરી પડે, અમારું સ્ટેશન સામે લઈને ઉતરી પડે, અને રાત્રે 2 વાગે ઘેરા સુઈ જાય. આ એનો ધંધો. અને કોઈ પૂછે કોણ, કે મલિચંદ સંઘવી, એટલે એવો ગૌરવ થી કે હું મલિચંદ સંઘવી છું, સંઘવી બોલો. તો મેં કહ્યું, મેં કહ્યું અમે અવધૂતો એવા ખરા, આ મારી વ્યક્તિગત વાત છે, કોઈ બીજાને સ્પર્શ નથી કરતી, કોઈ એવું ના માની લેતા. હું અવધૂત ખરો, પણ એવો કે ક્યારેક પોતું લઈને ઉઠતી ના જવું, એને તમે બરાબર ધ્યાન રાખજો. કારણ કે બાપા અવધૂત હતા, તે નામથી અવધૂત અવધૂત, હવે બધી આખી પેઢી અવધૂત જ પાકવાની છે. જગન્નાથ મામાના છોકરાનું નામ અવધૂત છે, અવધૂત પ્રસાદ, એનું નામ અવધૂત છે. અમે બધા અવધૂત જ કહીએ છીએ. અમારા ગામમાં એક કડિયો હતો, બહુ ધૂની માણસ, એનું નામ ગામમાં અવધૂત પાડ્યું. એનું નામ અંબાલાલ હતું, એટલે એનું નામ જ અવધૂત. બધા એને અવધૂત જ કહે. તો મને અવધૂત કહે એમાં કોઈ ચોખ્ખો વિચાર કહે. તો રંગ અવધૂતજી, તો આવો એક કક્ષાવાળો અવધૂત હતો. અમે એટલે હું તો એના જેવો પેલા મલિચંદ ના જેવો છું, સંઘમાંથી ગાડીમાંથી લઈને ઉતરી ના પડ્યું, એનું ધ્યાન રાખીને મારી જોડે આવજો. પછી મને એમના કહેતા કે મારો ભોતલો લઈને મારા જ ઉતરી પડ્યા. નામ પાડવાથી કઈ પૈસા
નીકળ્યા. પોટલાની વાત કરી ને, એક સંસ્કૃત કવિએ બહુ સુંદર વાત કરી છે કે ભગવાન જેવું બીજું કોઈ ચોર નથી. ભગવાનને ચોર કરો. નારાયણો નામ નરો નારાયણ પ્રસિદ્ધ ચૌરખ કથિત પૃથ્વી આમ. નારાયણ નામનો એક ચોર છે જે પૃથ્વીમાં બહુ જાણીતો છે. કે ભાઈ એવું કેમ કહો છો? એટલે કે જુઓ, બીજા બધા ચોર તો આ મુસાફરોના પોટલા લઈ જાય, પણ આ નારાયણ શું કરે? અનેક જન્માર્જ પાપ સંચયમ હરત્યશેષમ સ્મૃત માત્ર. પેલું તો ચોર તમારા ઘરમાં આવે, ઘરની ચાવી તો તોડી નાખે તાળું, પેસીને લઈ જાય. પણ આ ચોર એવો છે કે તમારા ઘરમાં પેસતો નથી, એનું સ્મરણ જ માત્ર કરો. એ સ્મરણ માત્ર કરો એટલે તમારા અનેક જન્મનું પાપનું પોટલું લઈને જતો હોય. આવો ચોર છે એટલે આપ એવું પોટલું લઈને જાઓ, તમને વાંધો નથી. અવધૂત નામ સાચું છે.
મેં મુંબઈ માં વાત કરી તમે નહી વખતે મને અવધૂત અવધૂત કરે. મેં કહ્યું અમે અવધૂત આવા છીએ, સભા વચ્ચે જ કહેલું. પોટલું લઈને ઉતરી ના પડ્યું, બધા ધ્યાન રાખજો તમે. એટલે આપડે ચોરી કરીએ છીએ, પણ કઈ કરીએ છીએ? હું કઉ હું ચોરી કરવા આવવાનો જ છું. એમ તો બાપજી ના આજ્ઞા ના પાડીને પણ એની કૃપા સંપાદન કરવા મને મારા ઉપર કૃપા થઈ છે. આ બે પ્રસંગો મેં બરાબર જોયા છે. એક હિંમતભાઈ બાજવા આવવાનો, એ પછી બાપજીના માનની સ્થિતિ શું હતી એ મને રતી કાકા કે બાપજી કોઈ દિવસ મારી આગળ મારા વિશે કદી નથી બોલ, બીજાની આગળ બોલજો. અને બીજો મને તરત કામમાં કે બાપજી તમે મેં આવું કહેતા હતા, બીજું કહેવા દે, એમને જે કહેવું હોય આપણું છું જ છે, આપણું અંતર ખોલ્યું છે એમની આગળ, અને જેવું હોય હું કહી દઉં. એવું નહીં કે બાપજીએ કહ્યું એટલે આપણે કરી અંતર નથી નથી ના નથી માની નહીં બાપજી. એટલે આમ તમને લાગશે બાપજી કોઈ દિવસ આમ નથી આપે. અરે ભાઈ પણ હું કહું છું તું સમજી જાય, નથી આપણે કોઈને કહેતા ન કરી તો માના ભાવો તો હું તો વાંચતો જઉં ને. તો છેલ્લે એવું કંટા પણ હું કહું છું ને હવે, હું કહું છું ને હવે, હું તો તમે કહું છું હવે, પણ અહીંયા બેઠા તો અવધૂત ના પાડે એનું તો થાય. સૂત્રાત્મક ભાષા હતી આ વાત આપણે એટલેથી નીકળી છે. બાપજી મને મેં કહ્યું હતું માસ્તર વિશે કહ્યું, માસ્તર સાંજે સાયકલ લઈને ક્યાંક બહાર ગમ જવ અને પૂછું બાપજી હું જઉં છું અત્યારે મારે જવું પડે. એમ તો રાત્રે માસ્તર બાપજીનું બધું સુવારી અને પછી નીકળતા જગજનભાઈ માસ્તરની વાત કરું અને પ્રસાદ વેચે ભજનનો પછી જાય. 11 વાગે ઘેર પહોંચે માણસ, કેટલા વાગે સૂતા હશે તો ભગવાન જાણો. અને સવારે 5 વાગ્યાના ટકોરે બંધ આવીને માણસ ઉભરે, વરસાદ હોય પલળતા હોય ગમે તેટલી ઠંડી પડી હોય પણ નારેશ્વરમાં આવીને ભરે. આવું 1 વર્ષની 35 વર્ષ સુધી બાપજી બહાર ગયા હોય એ સિવાય એ માણસ 5 વાગ્યાની હાજરી આપી છે. અને 2 વર્ષથી આ બળે આવશે એ દિવસે 2 વર્ષ થશે. ત્રીજું બેસશે આ જગજીવનભાઈ માસ્તર આખો દિવસ બાજી માસ્તર 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 જેને કરતા હતા તે માજી કે આ હું છું ભગવાન નામ નથી લેતો કે અને આખો દાદા માસ્તર 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 કર્યા કરે. બાપજી ને એવું કે તું ઉછી ભગવાન નામ કોઈ મેં તો તને દત્તક કહેતો સાંભળી જયારે હોય ત્યારે માસ્ટર 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 ગુપ્ત સેવક હતા, કોઈ દિવસ બહાર નથી આવ્યો. માસ્ટર બિચારા બરા બોલા મને કે મારી બુદ્ધિ નહીં, હું સમજી ના શક્યો. એ આવું સૂત્રાત્મક બોલે, આખી બહુ વાક્ય ના બોલે. આમ કરશો એટલે આપણે માનવાનું કે નથી જવાનું, કાલે તમારે જવું જ છે એવું જો બોલે તો માનવાનું કે કાલે જવાની જરૂર નથી. એને કે તો બાપજી જવું છે, સારું જા સારું જાવ કે તમારે એને પરમિશન મળી ગયું કે કાલે જવું પડે એવું જ છે એટલું જ બોલે તો આપણે સમજી જવાનું કઈક ઉભું થયું ભૂત સવારે વરસાદ આવવાનો જ છે. તો માસ્ટર બિચારા બોલા રાજા સમજી નહીં શક્યા કે હું પાસે રહું તો ના સમજી શક્યા. હું તો સાયકલ લઈને નીકળ્યો, થોડુંક સાયકલ આગળ ગયા તો વરસાદ આવ્યો, વરસાદ આવ્યો ત્યાં તો ચીકડી જમી તો પેલા વ્હીલ ને ચોંચી જાય બધું સાયકલ સાયકલ કામ જ ના. હવે કરવું શું ઉચકી ના શકાય એને શું ફેરવી ના શકાય ઉપર બેસી ના શકાય આવું બધું. બાપજી ને સમજવા બહુ કપરા. હા બોલો કહેજો છે. હા તો કહેજો જ છે ને, એ તો પોતે જ કહેતા હતા. હું મારી જાત પાત પોતાના માટે પણ એ કહેજો જ છું. એક વસ્તુ છે મેં જોયેલું કે તમે જો તમારી જાતે એને ઉકેલવા જાઓ તો નહીં ઉકેલી શકો, પણ એ જો જાત ખુલ્લી કરી દે તો તમે બધું બતાવ. એ મારું એ કહ્યું કે પોતે ઈચ્છાથી જો વાત એની જાત ખુલ્લી કરતો તો તમે આખો વાંચી શકો. બાપજીની જોડે રહેવાનું બહુ કપરું હતું, હમ કદાચ કોઈને ખ્યાલ નહીં હોય કે ભાઈ જવું હોય તો પ્રસાદ લઈ જાઓ આપણે. આજે તો તમારે કેવું કહેવાય, હા ફ્રી, હા રજા થઈ ગઈ, રજા થાય એટલે નિરાશ હોય, મજા હોય એમ, રજા હોય એટલે મજા હોય. છતાં કોઈને જવું હોય તો હું પ્રસાદ આપી દઈશ તમને. તો કપડામાં કપડો અનુભવ કહું તમને, એ કેટલું બધું એકદમ સૂક્ષ્મ દ્રષ્ટિ હતી કે બાપજીની પાસે સેવામાં રહેનાર માણસ હોય નારેશ્વરમાં અથવા કોઈ પણ જગ્યાએ, તો એમને અપવાદ અને નિયમ તમે એમને એનો આ નિયમ છે કે અપવાદ છે તમે કશું ના કલ્પી શકો. કોઈ માણસ આવીને બેઠા હોય, ચાર પાંચ માણસ બેઠા એમની જોડે, સાત આત્યાને બેઠા હોય, આપણે જોડે ઉભા વાતો કરતા હોય બાપજી, હવે એવું હોય કે બાપજીને એમ થાય કે હવે હું બેસું એકલો અને આ લોકો ઊંચી જાય તો સારું, એવું બાપજીના મનમાં કદાચ થાય, તો હવે તમારા જોડે રહેનારા એને ઉઠાવી દેવાય. અચ્છા હવે કેટલીક વખત એવું થાય કે એમને બેસવા દેવાનો હોય, પણ આપણે આ ઇમ્પ્રેશનનો હોય છે કે બાપજીને આ લોકો વધુ બેઠા એટલે ઉઠાવી દેવાના, એટલે પાછળથી એમ વાત કરી આનો તો એમને બેસવા દેવા તો તરત ગરમ થઈ જાય, ઉઠાવે છે બેસવા દે. હવે પેલા બેસી રહ્યા હોય તો જો બેસવા દઈએ, બાપજી એમ કીધું બેસે તો આપણને માપવું કેવી રીતે કે એમને ગમ્યું કે ના ગમ્યું. જો બેસવા દો તો જ દુઃખ, ઉઠાવી મૂકો તો એ દુઃખ. તો એ વખતે તમને બરાબર મનમાં તો જડ્યું કે થાય ઘરે શું કરું, તું તો ભાઈ આવું કહો દો મારે કોઈ દિવસ નથી બન્યું, તમને કદાચ અભિમાન લાગતો હોય કે ગમે તે લાગતો, હું એમ આપી ગયેલો એમનું મો ઉપર જોઈ રહ્યું મારું, હું કોઈ દિવસ જોડે નહીં ઉભો રહ્યું, દૂર સામે ઉભો રહ્યું, એના માની રેખાઓ આખી સમજી. એક સહેજ અહીંયા નહીં ઉઠી જાય એવી રેખા અહીંયા અહીંયા થાય, આ જગ્યાએ થશે અહીંયા આ જગ્યાએ, એવી રેખા પકડી થાય પછી તરત એમની પાછળની બાજુમાં જઈને પછી એ સારું થયું તે ઉઠાવીને ક્યાં ખાલી બેસી રહેતા શું કરવાનું. આ બેસ પણ કરે કે એને ગમ્યું કે નહીં, મેં કર્યું એ ગમ્યું કે નહીં એને સૂક્ષ્મ ધ્યાન કરતો, તો જેમ જેમ એ ગમતું ગયું એમ એની રેખા નું બરાબર અંદર થી સમજતો, તો તરસ લાગે તો મને ખબર પડી જાય. હું કહું બાપજી પાણી લાવું, તો એવું કે સારું થયું તે મને યાદ કર્યું, મને ત્યારની તરસ લાગે. આટલે સુધી આપણે એનો અનુભવ થઈ શકે. હવે મેં વચ્ચે વાતો કરી ત્યાં લોકોને, પણ આજે ફરીથી વાત કરું, તમે તમને તમારે માટે વાત કરું. બાપજીને પગે ઢીંચો એ દુખાવ દુખે એટલે ચાલ આમ વાવું હોય તો ના હોય, બેસવું હોય તો તકલીફ પડે, પછી પગથિયા ઉતરવા હોય ગુફામાં તો એ આમ જો એ પગને વાળવાનું આવે ને તો કે મારો કંઠે પ્રાણ આવી જાય એવું દુખે છે, એવું બોલે કંઠે પ્રાણ. એટલે અમારે શું કરવું પડે કે બાપજી ઉતરતા હોય જયારે ત્યારે આમ આઈ ઉભા રહે એટલે પગ સીધો ને સીધો ઉતરે એવું, પણ જો એ પગને આમ વાળવાનું થાય એટલે કેવું કઈ બાપજી આ પગે જ ઉતરો એક જ પગે, એટલે એ આ પગ સીધો ને સીધો ઉતારવાનો અને આ પગને વાળી નીચે મૂકવાનો પાછળનો સીધો ઉતારવાનો. આ આ ના કહ્યું હોય ને તો તરત પગ વાળી, એ તમને ખ્યાલ જ ના હોય શરીરનો, એ તરત પાછા વાળી નાખે ને પછી કે કંઠે પ્રાણ આવી ગયા આમ આમ થોભી જઈને કે કંઠે પ્રાણ આવી ગયા, એટલી વેદના થાય. એટલે બાપજીને એવું કે જયારે જયારે વાવ સખત થાય દુખાવો ત્યારે ભીલામાં લગાવો, ભીલામાં મેં આ ભીલામાંનો પ્રસંગ તો તમને કહ્યો હતો, પણ હવે મારા ભીખુભાઈ સાંભળે તો સારું મજા આવશે. મને કે ભીલામાં લગાવીને નહીં મતે મને માજી માજીને ખબર પડી કે આ ભીલામાં લગાવવાનું છે અને આ દુખાવો લંબાયો તો હું લગાવશે. એટલે મને કે જો એ ભીલામાં લગાવશે અને તારા એને અગ્નિ નહીં લઈ આવવાનું, અગ્નિ લાયા લઈશ તો જ ગરમ કરીને લગાવશે, નહીં તો નહીં લગાવો. હું સેવામાં માતા તો બિચારા તે વખતે થોડુંક આવે ને ઓછું આવે હું, એટલે જરા નિરાશ એમને ઘાત મને મળી ગયેલી. મેં કહ્યું સારું માજી નહીં લઈ આવ્યું, મને તો એમ લાગે કે આ સહેલી વાત છે. તો બાપજી કે આપણે ભીલામાં લગાય એમ બાપજી માજી ખી જાય છે, માજી ના પાણી છે. સારું કે ચાલો એક દિવસ પછી એમ તો ગમતી જશે. તો ચારેક દિવસ સુધી બાપજી ખેત કર્યો, પછી મને કે જો આજે મને અગ્નિ લઈ આવજો, કહો મારે માજીનું કર્યું કે એમનું કર્યું. મને કે જો હું બરોબર બતાવું એ વખતે લાવવાનું, હું દીક્ષા લેવા જાઉં, દીક્ષા લઈને બહાર આવીને આ બોધિવૃક્ષ નીચે બેસું લીમડા નીચે અને તરત જ માજી દીક્ષા લેવા બેસશે, એ વખતે તારે નરસિંહની મોટા રસોઈ જઈને અગ્નિ લઈ દેવાનું બરોબર. એટલે કહો મારે મારે શું કરવું ભીખુભાઈ, માજીની આજ્ઞા માનવાની કે બાપજીની, તમે મને કહો તો મારે શું કરવું એ કહો. તમે કેવી કપડી કસોટીમાં આવી જાઓ, એક બાજુ સુપ્રીમ અને એક બાજુ હાઈકોર્ટ, તમે માફ શું કરો. હવે પ્રકાશના માતાજી આવીને મને પગે માથું મૂક્યું, મારે એમ કે ના 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 ના, જો એવું કહી દીધું તો તમારા આવી બન્યું. બેન રાજી થાવ છે ને તો બાપુની આવી આવી કસોટી નહીં થતી, હંમેશા ઉપર પંખો રાખે એટલે દોરીથી ખેંચવાનું. જો ગામડામાં હતા આવા બાપજી ને પેલો પંખો જોયો ને એટલે પ્રકાશના માતાજી ની ઈચ્છા થઈ ગઈ કે બાપજી ને પંખો નાખો. એટલે પેલા ભાઈ દોડ આવ્યા, એને ખબર કે કોઈને બાપજી નથી નાખવા દેતા જોડે ઉભેલા, એટલે એમને કીધું નહીં 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 તું ઓળખે છે ને ખબર પડે છે તને આવી રીતે એકદમ સિંહની માફક પેલો તો હજર બમ, તું કોને નાખે છે તને ખબર પડે છે, તું ઓળખે છે એમ. હવે આ હું ના કહી શકત, હું સામે ઉભો તો પણ મને ખબર છે પ્રકાશના માતાજી જે કરે આપણે કરવા જવાનું છે. પેલા ભાઈ તો બધું ચક્કર રવિશંકર નામ હતું, મેં કહ્યું તમે ખોટી ઉતાવળ કરી, મારે જે કરવાનું હતું તો હું ના કરત, મેં કીધું હું સામે જતો હું કઈ જત કરતી પંખો ના નાખશો એવું બોલો, એમને તો હાથમાં લઈ લેવાનો પ્રયત્ન કર્યો, મૂકી દઉં એમ કે બાપજી નહીં ગમે બાપજીને નામ.